अथ मनसि शनैः स्थिरत्वमाप्ते भगवति मानुषमूर्ति वासुदेवे निजहृदिपुथगेकमेकमङ्गं चरणतलादिविचिन्त्यमस्य पुंसः ध्वजकमलयवाङ्कुशृद्वरेखा प्रमुखसुलक्षणलक्षितश्च रम्ये अतिशयमृदुलश्च यावकाभे चरणतले मनसः च चिन्तने बोलो स्वामी नारायण भगवान् श्रीहरिकृष्ण महाराज श्री घनश्याम महाराज श्री राधाय रमण देवने अद्भुत पुरुषोत्तम प्रकाश की कथा एने आपणे सांभळी मारणी मूर्ति ना संबंध थी जीवात्मा भव सागर ने तरीने पात्र उतरे छे ए दिव्य कथा ने श्रवण करी हवे आपणे ज्ञान सबर वचनामृत ने सांभळवुं छे। महाराज के सत्संग करवो तो हूँ कीधु वर्मा 70મું પોતાના આત્મશ્રેયને અર્થે જ કરવો પણ બીજી કોઈ લાલચ રાખીને કરવો નહીં તો જ મહારાજ કે અમારો નિશ્ચય દ્રઢ થાય બીજી કોઈ પણ લાલચ રાખે તો સત્સંગ કોઈ દી દ્રઢ થાય નહીં। હવે જો 71મા મહારાજ શું કહે છે સ્વામિનારાયણ અરે સ્વામિનારાયણ અરે સંવત 1876ના ચૈત્રવદી ચોથને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા પર બિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને મુક્તાનંદ સ્વામી આદિ એક સાધુ વાજિંત્ર વજાડીને કીર્તન ગાવતા હતા। સભા યાદ રાખી છે ને બસ ત્યારે મુક્તાનંદ સ્વામી વગેરે સુંદર કીર્તનો બોલતા હતા। આધારાનંદ સ્વામીના ગ્રંથમાં એવું લખ્યું છે મુક્તાનંદ સ્વામી કે ગુરુ રામાનંદ સ્વામી એવું કહેતા આપણા સમયમાં સંગીત વિદ્યા નથી અભ્યાસ પણ નથી પણ મહારાજે સંગીતને ખૂબ પ્રવર્તાયું સંતોને વિદ્વાને ખૂબ કર્યા। સંગીતના માધ્યમથી મહારાજ કે રજોગુણી માણસો પણ સત્સંગમાં આવે આવે અને પોગાય હું કહું તમે આવે જ નહીં તો ઉપાય દી એટલે મહારાજ કે મેં સંગીત પ્રવર્તાયું મોટા મોટા રજોગુણીને પણ ઝુકાવ્યા એમાં મુક્તાનંદ સ્વામી અને પ્રેમાનંદ સ્વામી સારંગીના બે તાત બાદશાહ પુરુષો હતા બાકી બ્રહ્માનંદ સ્વામી નિષ્કળાનંદ સ્વામી અનેક સંતો મહાન ગાયક હતા દેવાનંદ સ્વામી અને ભલભલાને ઝુકાવ્યા। આજે પણ મુક્તાનંદ સ્વામી સરસ વાજિંત્રોની સાથે કીર્તનનાદ કરતા હતા પછી શ્રીજી મહારાજ બોલ્યા જ હવે કીર્તન ભક્તિને સમાપ્ત કરીએ મોહમય પ્રશ્ન ઉત્તર કરીએ। મહારાજ કીર્તન ભક્તિને સમાપ્ત કરીને મોહમય પ્રશ્ન ઉત્તર કરીએ યાદ રાખજો। કીર્તન વૃત્તિ કીર્તન ભક્તિએ બહાર ફેલાયેલી વૃત્તિને એકાકાર કરી અને પાછી વાળશે પણ વૃત્તિને પાછી વાળ્યા પછી ક્યાં ઠેરાવવી જોઈએ એ સત્સંગ શીખડાવશે। વૃત્તિ પાછી તો વાળે જેવું કીર્તન ભક્તિ પાછી પણ વળાવી દે પણ ઠેરાવવા માટે જ્ઞાન જોઈએ એટલે મહારાજે કીર્તન ભક્તિ કરાવી વૃત્તિ પાછી વળાવડાવી અને જ્ઞાનના માધ્યમથી પોતાનું સ્વરૂપ ઓળખાયું। મહારાજ કહે હવે આપણે કથા વાર્તા કરીએ પ્રશ્નોત્તર કરીએ પછી સોમલા ખાચરે પ્રશ્ન પૂછ્યો છે ભગવાન પોતાના ભક્તના સર્વે અપરાધ માફ કરે છે પણ એવો કયો અપરાધ છે જે ભગવાન માફ ન કરે। યાદ રાખજો ભગવાન ભક્તના બધા અપરાધ માફ કરી દે બોલો બધા અપરાધને માફ કરે પણ એવો કયો અપરાધ છે કે જે ભગવાન માફ કરવા તૈયાર નથી। ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે બીજા સર્વે અપરાધ ભગવાન માફ કરે છે પણ ભગવાનના ભક્તનો દ્રોહ કરે એ અપરાધને ભગવાન માફ નથી કરતા માટે ભગવાનના ભક્તનો કોઈ પ્રકારે દ્રોહ કરવો નહીં અને વળી ભગવાનના સર્વે અપરાધ થકી ભગવાનના આકારનું ખંડન કરવું એ મોટો અપરાધ છે તે માટે એ અપરાધ તો ક્યારેય પણ કરવો નહીં અને અપરાધ કરે તો એને પંચ મહાપાપ કરતાં પણ અધિક પાપ લાગે છે અને ભગવાન તો સદાય સાકાર મૂર્તિ છે તેને જે નિરાકાર સમજવા એ જ ભગવાનના આકારનું ખંડન કર્યું કહેવાય છે. અને પુરુષોત્તમ એવા જે ભગવાન તે જે તે કોટી સૂર્ય ચંદ્ર સરખું તેજોયમય એવું પોતાનું અક્ષરધામ તેની વિશે સદાય દિવ્યાકાર થકા બિરાજમાન છે. અને બ્રહ્મરૂપ એવા જે અનંત કોટી મુક્ત તેમની સેવા છે ચરણ કમળ જેના એવા છે. અને પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે એ ભગવાન તે જ પોતે કૃપાએ કરીને જીવના કલ્યાણ અર્થે પૃથ્વીની વિશે પ્રગટ થાય છે ત્યારે જે જે તત્વોનો અંગીકાર કરે છે તે સર્વે તત્વ બ્રહ્મરૂપ છે. કાજે રામકૃષ્ણાદિક અવતારને વિશે સ્થૂળ સૂક્ષ્મને કારણ એ ત્રણ દેહ તથા જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ એ ત્રણ અવસ્થા તે જણાય છે તથા દસ ઇન્દ્રિયો પંચ પ્રાણ ઇત્યાદિ સર્વે તત્વ મનુષ્યને પેઠે જણાય છે. પણ એ સર્વે બ્રહ્મ છે પણ માયક નથી તે માટે ભગવાનના આકારનું ખંડન ક્યારેય પણ ન કરવું. બે અપરાધ બતાવે મારે છે. એક તો ભગવાનના ભક્તનો અપરાધ કરો એ મોટા મોટો ગુનો છે. બીજા ગુનાને માફ કરી દે પણ ભગવાનના ભક્તનો અપરાધ કરે એને ભગવાન માફ કરે નહીં. પણ થાય છે કેવું ખબર, અપરાધ કરતા પહેલા અપરાધ કરનારના હૃદયમાંથી ભક્ત પડવાનું સ્થાન નીકળી જાય છે એમ માને ભગત જ નથી પછી અપરાધનો પ્રારંભ કરે છે. પોતાની દ્રષ્ટિથી પોતાના એંગલથી ભગતને માપે છે. ભગવાનના ભક્તો ભગવાનના આચાર્ય માર્ગ હોય ભગવાનના સંત હોય ભગવાનના ભક્ત હોય એને પોતાની ફૂટપટ્ટીથી ક્યારે નહીં માપશે ને શાસ્ત્રના માપદંડથી માપજો. એનું પ્રમાણ શાસ્ત્ર પુરશે અને શાસ્ત્રના માપથી જ્યારે સંત સાબિત સંત જ થાય ભક્ત સાબિત ભક્ત જ થાય પછી ખૂબ સાવધાન રહેજો. કારણ કે બધાના લક્ષણો શાસ્ત્રમાં લખેલા છે જ અને શાસ્ત્રમાં લખેલા લક્ષણો હોવા છતાંય પણ પોતાનું ગમતું ન થાય અને ત્યારે ભગવાનના ભક્તનો અપરાધ કરે ને અપરાધ જ્યારે કરે ત્યારે પછી ભગવાન એ ભક્તના અપરાધને માફ કરતા નથી. સ્વયં ભગવાન દુભાય છે. નાદ ભગત જેવાનો અપરાધ જો નારૂ પંથે કર્યો તો રાજાને દિવાન હોવા છતાંય પણ દેશવટો મળ્યો છે એમ હરિચિત્રમૃત સાગર બોલે છે, એમ સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણી પણ બોલે છે. માટે ભગવાનના ભક્તથી સાવધાન. ભગવાનના ભગતનું માપદંડ શું? તો કે પંચવર્તમાન ઠાકોરજી જે બતાવ્યા છે, દારૂ ન પીવો, માંસ ન ખાવું, ચોરી ન કરવી, વ્યભિચારના પથ ઉપર ન જવું, નહીં ખપતી વસ્તુ નહીં ખાવી, આ પાંચ વર્તમાને પૂરો હોય, ભગવાનની સર્વોપરી નિષ્ઠાને દ્રઢકીને રાખતો હોય અને સીજમારે બાંધેલા બંધારણ પ્રમાણે વર્તતો હોય, પછી અમીર હોય તોય ભલે ને ગરીબ હોય તોય ભલે, એ વિદ્વાન હોય તોય ભલે ને અભણ હોય તોય ભલે, પણ આ કેટેગરીમાં જો આવતો હોય એનાથી ખૂબ સાવધાન રહેવું પડે અને એનો અપરાધ કરે તો ભગવાન માફ ન કરે. બાકી પોહા એટલા અપરાધો બીજા કરે, માને બીજા ગમે તેવા પાપો હશે તો ભગવાન પ્રાયચિત કરીને પણ શુદ્ધ કરાવશે. તમે વડતાલનું 14મો વચનામૃત જોશો તો પણ આ પડશે. રામચંદ્ર એ મહારાજને પ્રશ્ન કર્યો, કૃપાનાથ પુણ્યશાળીને તો સમાધિ થાય પાપીને કેમ થાય? ઘટના ઘટી સભાની અંદર એક મહાન પાપી બ્રાહ્મણ પોતાના ભાઈનું ખૂન કરી નાખી, પોતાના ભાઈની પત્નીને પોતાના ઘરમાં બિહારેલી, કેટલું પાપ કહેવાય? એવો પાપીને એને સમાધિ થઈ. ત્યારે મહારાજ બહુ અદ્ભુત ઉત્તર આપ્યો. મહારાજ કે જેને તમે પાપી સમજો પાપી નથી અને જેને તમે ધર્મવાન સમજો ધર્મવાન નથી. મહારાજ કે વર્ણાશ્રમના ધર્મનું પાલન કર્યું હોય લોકોને ધર્મવાન કહે, પણ ભગવાનને એકાંતિક સંત કે ભક્તને દુભ્ય હોય તો પાળેલો ધર્મ બધો ફેલ. અને મહારાજ કે વર્ણાશ્રમ ધર્મ ક્યારેક લોપણો હોય પણ ભગવાનને એકાંતિક સંત કે ભક્તને જો રાજી કર્યા હોય તો એના તમામ અપરાધો માફ થઈ જાય છે. ઘટના એવી ઘટેલી, આ પાપી તો હતો પણ ગોપાળાન સ્વામી વગેરે જતા હતા વડોદરા, એમાં વરસાદમાં સ્વામીને ટાઢી ચડી. સંતો શોધતા હતા કોઈ જો તપાડે એવું મળે તો કામ થાય, એવો કોઈ આશરો મળે તો કામ થાય. લાકડા બધા પલ્લી ગયેલા, એમ એક ઝૂંપડું ગામનો બહાર, કારણ કે આને હદબાર કરેલો ગામની બહાર રહેતો હતો, એનું ઝૂંપડું ભળી ગયા અને સંતો એના ઝૂંપડે ગયા પણ અંદર ડોકિયું કર્યું અને ઘરના માણા બેઠેલા હતા. સંતો પાછા વળી ગયા, પેલો બ્રાહ્મણ બહાર આવ્યો, કેમ સંતો પાછા વળી ગયા? અમારે એક મોટા સંત છે, એને શરીર ઠંડી લાગે છે, ઓથાર શોધતા હતા, પણ તમને ઓથાર છે પણ તમારા ધર્મપત્ની ઘરમાં છે અને અમારા ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે જ્યાં સ્ત્રી ભક્ત હોય ત્યાં જવાય નહીં, માટે પાછા વળ્યા. અને ત્યારે પેલો પાપી ગણાતો બ્રાહ્મણ એને કીધું, એક કામ કરો, તમે સંતોને બોલાવતો આવો અને હું મારા સ્ત્રીને બહાર મોકલી દઈશ. સ્વામીને લાવ્યા, પોતાની પત્નીને બહાર કાઢી મૂકી અને સ્વામીને તપાડ્યા, બસ પૂરું થયું. પાપ ધોવાઈને સાફ થઈ ગયા, સ્વામીનો રાજીપો પ્રાપ્ત થયો. મહારાજે પ્રથમને 58માં કીધું, સત્પુરુષનો રાજીપો પ્રાપ્ત થતાની સાથે રંગો એ રાજા બની જાય, રાજા પાપ માત્ર ધોવાઈ ગયા. અને સ્વામી કીધું છે, સાંભળ, આજથી તને ભગવાન સ્વામિનારાયણને શરણે કરીએ છીએ, મેં તારા પર રાજી થયા છીએ, અને ક્યારેક તું વડતાલ આવજે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે. ત્યારે પેલો કે હું તો પાપી છું. સ્વામી કહે, તું પાપી હતો, હવે નથી, તું તારા આવજે ને. અને એ બરાબર સભામાં આવેલો, આ બીજા કોઈને ખબર નહીં, ઓળખતા જ બધા, પણ કેવી રીતે આ પાપી છે એ રીતે. પણ આણે ગોપાળાનંદ સ્વામી બીજા સમર્થ સંતને રાજી કરી, કોઈને ખબર નહોતી. સભામાં આવ્યો અને મારાનો દર્શન કર્યા, દર્શન કરતાની સાથે સમાધિ લાગી ગઈ. એટલે રામચંદ્રજી કે, મહારાજ પાપીને કેમ સમાધિ લાગે? મહારાજ કે, તમે પાપી સમજો છો, એમ પાપી નથી, એવો પાપ તો ધોવાય અને સાફ થઈ ગયા. એટલા માટે મહારાજે કે, ગમે તેવો અપરાધ હોય તો માફ થઈ જાય, પણ ભગવાનના ભક્તનો અપરાધ મહારાજ કે માફ ન થાય. આ જ વાત મહારાજ અંત્યના 12માં પણ બતાવી, અંત્યના 22માં પણ બતાવી. મહારાજ ત્યાં તો હદ બોલ્યા. મહારાજ કે, અનંત ગુરુ સ્ત્રીનો સંગનો કરનારો હોય, દારૂપાનનો કરનારો હોય, માંસ ભક્ષણનો કરનારો હોય, મહારાજ કે, એના પણ પ્રાયચિત થાય અને એ પણ પાપમાંથી મુક્ત થઈ શકે, પણ ભગવાનના ભક્તનો અપરાધ કરનારો એ કોઈ દાડો પાપમાંથી મુક્ત થઈ શકતો નથી. અને જેણે જેણે ભગવાનના ભક્તમાં હાથ નાખ્યો, બધાએ મૂળ સહિત નાશ પામી ગયા. દુર્યોધને વિદુરજીના જન્મમાં હાથ નાખ્યો તો દુર્યોધનનું શયન બધું ખતમ થઈ ગયું, અને કૌરવ 100 હોવા છતાંય પણ ધૃતરાષ્ટ્રને અગ્નિ મૂકનારો કોઈ ન બચ્યો, કારણ કે વિદુર જેવા માન ભક્તના જન્મમાં હાથ નાખ્યો. રાવણ જેવા રાવણે પણ ઋષિના જન્મમાં હાથ નાખ્યો તો આખા કૈલાસ પહાડને બાથમાં લઈને હચમચાવનારો મેઘનાથનો જે બાપ કહેવાય, જેનાથી દેવતાઓ કાંપી ઉઠે, વરુણ જેની ઘેરા એને પાણી ભરી જાય, વાયુજા વાસદુ કરી જાય, પણ ભક્તનો અપરાધ કર્યો પરિણામ એ સર્જાણું. રાવણ જ્યારે મર્યો ને ત્યારે પાછળ કોઈ રોનારું ન બચ્યું. રામ વિમુખ એસ હાલતી હારા, રહા ન કોઉ કુલ રોવું નિહાલા, એમ મંદોદરી બોલ્યા પતિદેવ, આ તમારી પાછળ કોઈ રોનારો ન બચ્યો. માટે ભગવાનના ભક્તો, બે માળા ઓછી ફરજ ભલે, પણ યાદ રાખજો, જીવનની અંદર ક્યારે ભગવત ભક્તનો અપરાધ ન થાય એનાથી સાવધાન. નાનામાં નાનો ભગત હોય ને તોય પણ એને કોઈ દી નાનો નહીં સમજતા. ભગવાનનો ભક્ત કોઈ દી નાનો હોય જ નહીં, અને નાનો સમજીને જો અપરાધને માર્ગે હાલે તો મહારાજ કેનો વિનાશ સર્જાઈ જાય. બીજું, મહારાજ કે, અમને નિરાકાર કે, ભગવાન નિરાકાર કે, એમાં બે તકલીફ પડે. એક તો ભગવાન નિરાકાર થયા, ભગવાનને આકાર છે નિરાકાર કીધા. બીજા નંબરમાં ભગવાન જે નિરાકાર કહે ત્યારે ભક્ત અને ભગવાનનો ભેદ તૂટી જાય, પોતાની ભક્તિનું સ્થાન હટી જાય, અને ભક્તિ કર્યા વિના ભાવસાગર તરી ન શકાય. માટે હજારો આત્મા એ જ્ઞાનને પ્રાપ્ત કરી અને ભવાટીના માર્ગમાં પાર ઉતરણ બદલે ડૂબી જાય છે. માટે મહારાજ કે, એ પણ એક બીજો જબરો અપરાધ છે. બે અપરાધ ભગવાનના ભક્તને કોઈ દાડો થવા જ ન દેવા. મહારાજ કે, બે અપરાધ કરનારો ક્યારે પણ છૂટતો નથી. અને પુરુષોત્તમ એવા જે ભગવાન, તે જે તે કોટી સૂર્ય ચંદ્ર સરખું તેજોમય, એવું પોતાનું અક્ષરધામ, કોટી સૂર્ય ચંદ્ર સરખું તેજાયમાન. મહારાજ પ્રથમના 12માં ગે, મહારાજ કે, મારા તમારું ધામ કેવું છે? મહારાજ કે, કેમ કેવું કેવું છે, પણ તેમ છતાં લોકની રીતે કહી તો, આખી પૃથ્વી બિરોલી કાચની હોય, આકાશમાં એટલા તારા એટલા સૂરજો હોય, અને પછી પૃથ્વી જેવી પ્રકાશમાન થાય, પ્રકાશમાન મારું ધામ છે. અહીંયા પણ મહારાજ કે ભગવાન તો મહાન છે જ, પણ ભગવાનના સંબંધને અવલંબન કરી કોટી સૂર્ય ચંદ્ર સરખું તેજોમન, એવું જે પોતાનું અક્ષરધામ, અનંત કરોડો સૂર્ય ચંદ્ર તપે અને જેવો પ્રકાશ થાય એવું પ્રકાશમાન ભગવાનનું ધામ છે. આપણા મનમાં થશે તો આપણે કાંઈ ધક્કો ખાવો નથી ને. એક સૂરજ તપેત ભલામણા હેરાન કરી નાખે તો આટલા બધા સૂરજ તપેત ભડથા જ કરી નાખે ને આપણને બધાને. પણ ઉપાયથી નહીં કરતા, એ ભડથા કરે એમ નથી, ટાઢું કરે એવા છે. શીતળ શાંત છે રે, તેજની ઉપમા ન દેવાય, તેમાં હું રહું રે, દ્વિભુજ દિવ્ય સદાય સાકાર. મહારાજ કે, મારું ધામ તો મહાન તેજાયમાન છે, તેની વિશે સદાય દિવ્ય સાકાર થકા બિરાજમાન છું અને બ્રહ્મરૂપ એવા જે અનંત કોટી મુક્ત તેમણે સેવ્યા છે ચરણ કમળ જેને એવા છે અને પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે ભગવાન તેજ પોતે કૃપાએ કરીને જીવના કલ્યાણ અર્થે પૃથ્વીની વિશે પ્રગટ થાય છે એવા મોટા ભગવાન છે એ જ દયાયકના પૃથ્વી પર પધારે છે. અહીંયા મહારાજ જીજી આમ વાતને અધૂરી રાખી છે, અંત્યના 38 ની અંદર મહારાજ આ વાતને આગળ લંબાવી મહારાજ કે એવા જે ભગવાને તમારા સર્વ કોઈ નયન ગોચર વર્તે છે, તમારા સર્વ કોઈની ઉપાસના કરો યોગ્ય છે, તમારી સેવાને અંગીકાર કરે, એ જ સર્વે અવતારના અવતાર, એ સર્વ કારણના કારણ છે અને એ જ તમારા ઈષ્ટદેવ છે. મહારાજ એવા અમે તે મહારાજ કે તમને પ્રગટ મળ્યા છીએ. ત્યારે જે જે તત્વનો અંગીકાર કરે છે તે સર્વે તત્વ બ્રહ્મરૂપ છે. યાદ રાખજો, ભગવાન પૃથ્વી પર આપણે જેનો સંબંધ બાંધે એ બધા બ્રહ્મરૂપ થઈ જાય. ભગવાનનો સંબંધ બાંધનાર બ્રહ્મરૂપ બને, પણ માયક પદાર્થ ભગવાનને માયક ન બને છે, એ જ ભગવાનનું ભગવાનપણું છે. યાદ રાખજો, પોસાય એટલો અંધકાર એકઠો થાય તો જલેલો જે દીપ છે એને ઠારી ન શકે, એક દીપ પ્રગટ થાય ને તો અનેક અંધકારને હટાવી દે છે. એમ અનેક માયાનો સમુદાય પણ પરમાત્માની સામર્થ્યને જરાય ઝાંખી કરી શકતો નથી, પણ સ્વયં પરમાત્માનો એનો સંબંધ થાય ને તો બધા દિવ્ય બની જાય. ભગવાનના જોગમાં આવી જાય બળદ દિવ્ય બને, ભગવાનના જોગમાં આવે માણસ દિવ્ય બને, ભગવાનના જોગમાં આવે વૃક્ષ દિવ્ય બને, ભગવાનના જોગમાં આવે વસ્ત્ર દિવ્ય બને અને એના દર્શન માત્ર અહોભાવ પ્રગટ થાય. તમે કદાચ કોઈ મ્યુઝિયમમાં દર્શન કરવા ગયા હશો, ન ગયા હોય તો જાજો અમદાવાદમાં એકવાર. બહુ અદભુત મ્યુઝિયમ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ તૈયાર કરાવ્યું છે, અમે તો દર્શન કરવા ગયા હતા, ઘણો આનંદ થયો. ખરેખર એવા મ્યુઝિયમના માધ્યમથી હજારો લોકોને ભગવાનના સર્વોપરીપણાને હા પડે છે. અમુક વસ્તુ એટલી બધી સરસ ગોઠવી છે. તમે કદાચ ભણતા ત્યારે પાઠ આવતો, હાઠ વરાની વાત નથી કરતો, આ તો કઈ 40-50 અમે રેડીને બેઠાની વાત છે. એક પાઠ આવતો હતો, મહારાજ અમદાવાદ પધાર્યા, પેશવા સરકાર મારાને બોલાવ્યા અને દેવાનંદ દંડી સાથે હતા. સરસ આવી ગાદી તૈયાર કરી, નીચે ઉકળતું કડાયું હતું, મારેને કે તમે આના ઉપર બિરાજમાન થાવ. મહારાજ કે ના ના, અમે તો સાધુ કહેવાય, આના ઉપર તો તમે શોભ, અમે નહીં. રાજાએ બહુ તાણ કરી, પેશવા સરકાર નહીં તમે જ બેહો. એના મનમાં એમ હતું, બેહે ઉપર ગાદલું હતું, નીચે તો ખાલી એમને કડબના પેલા ગોઠવાતા રાડા, એ તૂટે ને સીધા ભગવાન અંદર પડે અને મોત થાય, આવા આશયથી એણે બધું ગોઠવેલું. પણ તનિકે જાણે મનકે જાણે જાણે ચિતકી ચોરી, મહારાજ બધું કેમ ન જાણે. મહારાજ કે ના ના, અમે ન બે, તમે બેહો. પણ પેશવા સરકાર ખૂબ જયારે આગ્રહ કર્યો ને, મહારાજ કે સારું તમારું રે અમારું રહી લો બસ, એમ કહીને મહારાજ હાથમાં જે લાકડી હતી ને લાકડી ઉપર મૂકીને ઉપરથી જે દબાવી અને કુડુરુ બહુ કરતો ગયો બધું અંધેર. અને પછી પેશવા સરકાર લાલ પીળો થઈ ગયો. ભગવાન સ્વામિનારાયણ કે લાલ પીળા નહીં થતા, મારા રાજમાં નહીં આવતા. મહારાજ કે ક્યાં સુધી ન આવતો, કે જ્યાં સુધી મારું રાજ હોય ત્યાં સુધી. મહારાજ કે વાંધો નહીં. અને મહારાજ ત્યાંથી વિદાય થયા અને પાછળથી પેશવા સરકાર હારી અને નખોદ નીકળી ગયું. મારે એ કહેવું છે, એ મ્યુઝિયમની અંદર તમને એ દર્શન થશે, મહારાજે આ લીલા જ્યારે કરીને ત્યારે જે જામો પહેર્યો હતો, જે સુરવાળ પહેર્યો હતો, જે લાકડી હતી, એ જ લાકડી, એ સુરવાળ, એ જ જામાને ત્યાં દર્શન થાય છે. અને અદભુત એટલી સરસ વાપરી છે, એ બધાને દર્શન તો થાય પણ ઉપર એ ચિત્ર છે. મહારાજ લાકડી દબાવતા હોય અને તૂટતો એ ચિત્ર છે, અને એ ચિત્રમાં જે જામો છે એ સામે દેખાય, એ ચિત્રમાં જે સુરવાળ મહારાજ પહેરેલો છે એ જ સુરવાળ તમને સામે પ્રત્યક્ષ દેખાય, અને ચિત્રમાં જેવી લાકડી છે એવી જ લાકડી તમને સામે પ્રત્યક્ષ દેખાય. ત્યારે જીવને હા પડી જાય કે આ બ્રહ્માંડની અંદર અનંત કરોડો બ્રહ્માંડના માલિક આવ્યા. બીજી આટા મારો જાય ને એને કરતા જોવા જાયજો, દર્શન કરવા માટે જાયજો. એકવાર જીવનમાં દર્શન કરજો, જાઓ ને તો 5 કલાક લઈને જાજો. જોકે અમારે તો ઉતાવળ બહુ હતી, 2 કલાક જ હતા, પણ મને એમ થયું 2 કલાક ઓછા પડ્યા, ફરીને જાઉં છું 5 કલાક લઈને. અદ્ભુત સ્થાન છે. અહીંયા મહારાજ એમ કહે છે કે પરમાત્મા અમે એવા છીએ કે અમારા જોગમાં બધું દિવ્ય બની જાય, કાંઈ માયક રહેવા પામે નહીં. એક વેતનો કટકો ભગવાનના જોગમાં ભગવાન એમાં ચરણારવિંદ પાડી દે ને, એ વેતના કટકાના 5 લાખ રૂપિયા કો કેમ તો કે હાલતો થા રૂપિયા નહીં ભળ્યા, પણ એ વેતનો કટકો 5 લાખમાં એનો આપે કેટલી કિંમત વધે. ભક્તો આ બધાને તો વધે, પણ એમાંથી આપણે શીખવાનું છે. જળ પદાર્થ ભગવાનના જોગમાં આવે ને આટલી કિંમત વધે, આપણે એના થઈ ગયા, હે એના જોગમાં આવી ગયા, આપણી કિંમત કેટલી હશે. પણ જીવની કઠણાઈ એ છે, એ મહિમા મહારાજ મધ્યના 21મા કીધું, પ્રત્યક્ષનો મહિમા સમજાતો નથી. મારના જોગમાં આવેલા પદાર્થનો મહિમા સમજાય છે, મહારાજે ચણાવિંદ આપેલા એ વસ્ત્રનો મહિમા સમજાય છે આપણને, મહારાજ વૃક્ષ નીચે બેઠા વૃક્ષનો મહિમા સમજાય છે. પણ મહારાજનું, મહારાજના શરીરમાં જે બ્લડ આ પૃથ્વી પર વહ્યું હતું એ જ બ્લડ જેના શરીરમાં વહે છે એવા ધર્મકુળનો મહિમા સમજવામાં આપણે થાપ ખાઈ જઈએ કહો. એ નથી સમજાતો, સમજાય તો કામ થાય, સમજાણ વિના બધું નકામું. મહારાજ કે અમારા જોગમાં આવેલું માયિક પદાર્થ તમામ દિવ્ય બની જાય, જળ પદાર્થ જો દિવ્ય બની જાય તો એની ઘેરે પુત્ર બની જન્મ ધારણ કરવાનો જેને મોકો પ્રાપ્ત થયો કેટલા મહાન દિવ્ય પુરુષો હશે, એ વાતની જો આ પડી જાય તો કામ થઈ જાય. મહારાજ બહુ સરસ કહે છે, મહારાજ કે જે જે તત્વને અંગીકાર કરે બધું દિવ્ય થઈ જાય છે. કાજે રામકૃષ્ણાદિક અવતારને વિશે સ્થૂળ સૂક્ષ્મને કારણે ત્રણ દેહ તથા જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ ત્રણ અવસ્થા તે જણાય છે, તથા દસ ઇન્દ્રિયો પંચ પ્રાણ ઇત્યાદિ સર્વે તત્વ મનુષ્યની પેઠે જણાય છે. ભગવાન પૃથ્વી પર આવે ને ત્યારે બિલકુલ મનુષ્યના જેવી ચેષ્ટા કરે, પરંતુ તેમ છતાંય મનુષ્ય નથી. યાદ રાખજો, નરાકૃતિ પરમ બ્રહ્મ સ્થિતો યોક્ષર ધામની શતાનંદ સ્વામી લખ્યું, માણસના જેવા દેખાતો છતાંય માણસ નથી. ને તો ભગવાન મનુષ્યના જેવી લીલા કરે ને ત્યારે આપણને માણા મનાય જાય પાછા. પ્રસિદ્ધ પ્રસંગ છે ને, મહારાજ એકવાર બાબા સાહેબ આવ્યા અને ભાગ્યા, ભાગતા ભાગતા ભાવનગર બાદ જતા હતા, રૂપાભાઈ હારે ત્યાંના મનમાં સંકલ્પ થઈ ગયો, ઓહો આને આપણે ભગવાન માની ક્યાંક ભૂલા પડ્યા લાગી, આ બાબા સાહેબથી ભાગી જાય આપણને કારથી શાને બચાવે, મારે શેરડીના વાડમાં ઘરી ગયા. બોલો, મારાના મનમાં થયું બાબાભાઈનું ફૂટી ગયું, રૂપાભાઈનું ફૂટી ગયું આંડલું, અને રૂપાભાઈને સંશય થઈ ગયો, તનકી જાણે મનકી જાણે જાણે ચીટકી ચોરી. મહારાજ કે રૂપાભાઈ જરા કંઈ આવો તો બહુ દાડ્યા ને પગ બહુ દુખે, જરાક દાબી દો તો. રૂપાભાઈ મારાને પગ દાબવા માંડ્યા ને તે હાટક્યું જ ન મળે. અરે મહારાજ આ પગમાં હાટક્યું નથી. મહારાજ કે હું વાત કરું, હાટક્યા વિના પગ હોતા છે? આ ગોઠણ દબો, ગોઠણ હાટક્યું હોય જ, ગોઠણ દબાવે. મહારાજ અહીંયા હાટક્યું નથી. મહારાજ કે ન બને ભલા, મણા કોણીએ તો હોય જ, કોણી દબાવો, કોણી દબાવે. મહારાજ અહીંયા હાટક્યું નથી. મહારાજ કે હું વાત કરો છો, માથું તો એમને હોય જ નહીં, ખોપડાવીને આ માથું દબાવો. આ માથું દબાવીને તે ભેગું થઈ ગયું. અરે મહારાજ અહીં હાટક્યું નથી. મહારાજ કે પણ માણસ હાટક્યા વિના ન હોય, માણસને હાટકી હોય જ. રૂપાભાઈ ભોખો ભેખ મેળા દંડ કરવા મારે કે મહારાજ વાત સાચી, માણસ હોય ને હાટક્યું હોય, આપ માણસ નહીં, આપ તો સર્વોપરી ભગવાન છો, ભગવાન છો. આ સૃષ્ટિ પર જ્યારે પરમેશ્વર પધારે ત્યારે મનુષ્યના જેવા દેખાતા હોય છતાંય પણ એ મનુષ્ય નથી. માટે મહારાજ કે જોજો થાપ નહીં ખાઈ જતા. પણ એ સર્વે બ્રહ્મ છે, પરમાત્માના જોગમાં આવેલી બધી જ વસ્તુ બ્રહ્મરૂપ બની જાય છે, પણ માયક નથી. તે માટે એ ભગવાનના આકારનું ખંડન ક્યારેય પણ કરવું નહીં. પદાર્થ જો માયક ન રહે તો પરમાત્માના આકાર તો માયક હોય જ ક્યાંથી, માટે ભગવાનનું કોઈ દી ખંડન ન કરવું. પછી માતલે દાદલે પ્રશ્ન પૂછ્યો, જે ઈર્ષાનું શું રૂપ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જેની ઉપર જેની ઈર્ષા હોય તેનું રૂડું થાય તેથી ખમાય નહીં, અને તેનું ભૂંડું થાય ત્યારે રાજી થાય, ઈર્ષાનું લક્ષણ છે. ઈર્ષાનું રૂપ મારા બધા બધી જગ્યાએ એક જ સરખું દેખાડ્યું. સારંગપુરના આઠમાં પણ આ જ વાત બતાવી મહારાજે. બીજાનું જેનો પર ઈર્ષા હોય એનું ભૂંડું થાય ત્યારે રાજી થાય, અને એનું હારું થાય ત્યારે બળી જાય. ભગવાનના ભક્તો, જગતનો જીવ તો અજ્ઞાની છે, કદાચ ઈર્ષા રહી જાય, આપણે ભગવાનના ભગત છીએ. યાદ રાખજો, આપણા જીવનમાંથી ઈર્ષા વિદાય લેવી જોઈએ. ભગવાનના કોઈ ભક્તને સુખી થતા ભાળીને તો રાજી થવું, અને ભગવાનના ભક્તને જીવનની અંદર દુઃખ આવે તો હૃદયમાં આપણને પણ દુઃખ થવું જોઈએ, ત્યારે જ ભગવાન ઓળખાણા કહેવાય. અરે જગતની અંદર કદાચ આપણે દુશ્મનાવટ, આપણે એ જ લેવલે પહોંચવું જોઈએ, આખી જિંદગી આપણી સાથે દુશ્મનાવટ રાખનાર હોય પણ તકલીફમાં આવે, દુઃખમાં આવે ને ત્યારે આપણું હૃદય દાજવું જોઈએ કે બિચારો દુઃખમાં આવી ગયો છે, લાય બને તો એને મદદ કરું, ત્યારે આના પર ભગવાન અઢળક ઢળી શકે છે. ભગવાનના ભક્તના હૃદયમાં નો રાગ હોય, નો દ્વેષ હોય, નો ઈર્ષ્યા હોય, નો નિંદા હોય, ભગવાનનો ભક્ત બધા એના થકી પર હોય, એ સ્થિતિ જ્યારે પ્રાપ્ત કરે ત્યારે ભગવાન એ ભક્ત ઉપર અઢળક ઢળે છે. બાકી તો જેના ઉપર ઈર્ષ્યા હોય એ દુઃખી થાય ને તે દડા લપસીને અંદર મુકાવે. બોલો, અને એને કાં ખરખું થઈ જાય તો આની બનેલી રસોઈ પડી રહે, આને ખાવું ન ભાવે અને ઊંઘવું ન ફાવે. બોલો, મહારાજ ઈર્ષ્યાનું એવું રૂપ છે. પણ પ્રથમના ચોથા મહારાજ કે ભગવાનના ભક્ત ઉપર ક્યારે ઈર્ષ્યા ન કરવી, કરવી તો કેવી કરવી, તો જેની પર ઈર્ષ્યા આવે એના જેવા ગુણ પોતાની અંદર આવે એવી કરવી. ભગવાનનો ભગત કોઈ વહેલો મંગળામ પગી જતો ઈર્ષ્યા ન કરવી કે મારો હવાનના પરમો પગી જાય, પણ કેવો પ્રયાસ કરો, એ પોગે મારથી હુકામ ન પોગાય, મારે પગી જવું છે એવી ઈર્ષ્યા કરવી. અરે ભગવાનનો ભગત પછી માળા ફેરવતો હોય તો ઈર્ષ્યા ન કરવી, એ પછી ફેરવી કે હું કામ મારે જ ફેરવીશ, ઈર્ષ્યા કરો તો બધું હવળી કરો, એ ક્યાંય બહારનું ખાતો નથી, કોઈ વ્યસન રાખતો નથી, હું કેમ રાખું, મારે પણ છોડી દેવું જોઈએ, તો ઈર્ષ્યા કરીને ભગવાન રાજી થાય છે. પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનની પ્રત્યક્ષ મૂર્તિ નિશ્ચય હોય અને ભજન કરતો હોય ને સત્સંગના નિયમ પ્રમાણે વર્તતો હોય અને તેનું કલ્યાણ થાય એ તો સત્સંગની રીતિ છે, સત્સંગ નિયમનું પાલન કરે તો મોક્ષ થાય તો સત્સંગ રીતિ છે, પણ શાસ્ત્રમાં કલ્યાણની કેવી રીતિ છે એ તો આપણે આપણી રીતિ છે, આપણે એવું નક્કી કર્યું છે કે આપણા જોગમાં આવે, આપણા સંતો ભક્તોના જોગમાં આવે, અમારું ભજન કરીને અમારી આજ્ઞા પ્રમાણે વર્તે એ બધાને અમે લઈ જાઉં, પણ શાસ્ત્ર મોક્ષનો શું રસ્તો બતાવ્યો છે અને વેદનો અર્થ તો અતિ કઠણ છે માટે તેની કથા થતી નથી, અને શ્રીમદ ભાગવત પુરાણ અને મહાભારત એમાં વેદનો જ અર્થ છે અને સુગમ છે માટે તેની જગતમાં કથા થાય છે, માટે શાસ્ત્રની રીતે કરીને કલ્યાણ થતું હોય તેમ કહો. અને શંકરાચાર્યએ તો નિરાકારપણે ભગવાનનું પ્રતિપાદન કર્યું છે અને રામાનુજાદી આચાર્ય તેમણે તો સાકારપણે ભગવાનનું પ્રતિપાદન કર્યું છે, માટે એવી રીતે શાસ્ત્રનો મત લઈને ઉત્તર કરો. પછી મુનિએ શાસ્ત્રની રીતે નિરાકારનો પક્ષ ખોટો કરીને સાકાર ભગવાનના ભજન કરીને કલ્યાણ છે એવી રીતે પ્રતિપાદન કર્યું. પછી જ મહારાજ બોલ્યા, જે અમે પણ એ જ પક્ષનું ગ્રહણ કરીએ છીએ. મહારાજ કે જીવને મોક્ષને માટે ભગવાનને સદાય સાકાર સમજો, યાદ રાખ સાકાર તમે સમજો એટલે આકાર નક્કી થયો, આકાર નક્કી થાય અંગે સહિત પરમાત્માનું સ્વરૂપ, સાકાર એટલે આકારે સહિત હાથ પગ વગેરે આકારે સહિત ભગવાન નક્કી થયા, ભગવાન એક નક્કી થયા પોતે એનાથી અલગ રહ્યો, ભગવાન એક પોતે બીજો, બે ભાગ થયા, સ્વામી અને સેવકનો નાતો થયો, પોતે દાસ થયો પરમાત્મા સ્વામી થયા, અને પરમાત્મા સ્વામી થયા એટલે દાસ એનું ભજન કરે અને ભજન કરે એટલે ભગવાનના ગુણ ભક્તમાં આવે, આ લોકની નીતિ છે. દારૂ પીતો નથી પણ રોજ બેવડાય ને અરે દારૂની દુકાનમાં જાય શું થાય, હું કહો ત્યાં જઈને શરબત પીવે, હે એ મહિને બે મહિને ચાર મહિને છ મહિને પીતો થઈ જ જાય. આપણે ચોરી કરતા નથી પણ ગામમાં એક ચોર છે, ચોરી કરીને રોજ પછી આપણે ત્યાં આવે ઘેરે આવે દુકાને પછી વાત કરે, આ તો ફલાણજી ગયો હતો ને તે ભૂગા કાઢી નાખ્યા, કોઈને ખબર ન પડે 1.5 લાખ ઉપાડી આવ્યો, બે દિવસ થાય ને પાછો આવે ફરી નાટો મારીને ઓલી જગ્યાએ ખીચું કાપ્યું ને સીધો હીરોન લોટ મળી ગયો 8 લાખ થયા. અઠવાડિયું વાત સાંભળે તો આના મનમાં ન થાય આ કોણ તૂટે 2 કિલો તેલ ને 500 ગ્રામ કપાસી આપવાને 2 કિલો કપાસી આપવા, આ શિંગદાણા 2 કિલો આપવાને 5 કિલો તૂટવાના ધંધા છે, એના કરતા આની લાઈનમાં ન જોડાય જાય, કાતર મૂકી નથી 8 લાખ આવ્યા નથી, સમજાયશ, એ ગુણ એની અંદર આવે આવે ને આવે જ. એમ ભગવાનને સદાય સાકાર સમજે અને સાકાર સમજે પરમાત્માની મહત્તા સમજે અને પાછળ જોગ મારે એટલે ભગવાનના દિવ્ય ગુણ ભક્તની અંદર આવે અને દિવ્ય ગુણ ભક્તની અંદર આવે તો ભગવાન માયા થકી પર છે એને અવલંબન કરીને ભક્ત પણ માયા થકી પર થઈ જાય. માટે મહારાજ કે સાકારને અવલંબન કરી જીવની મુક્તિ થાય છે, નિરાકારમાં તો ભગવત તત્વ જ ઊભું નથી રહેતું, હું અને સ્વામી બે અલગ છે જ નહીં, હું પોતે જ બ્રહ્મ છું. અને શાસ્ત્રમાં શબ્દો એ બ્રહ્મને કોઈ પાપ લાગતું નથી, પછી પોતે પાપને માર્ગે હાલે અનેક પ્રકારના પાપો કરી મોક્ષના માર્ગ થકી પડી જાય છે. માટે મહારાજ બહુ સરસ કહી રહ્યા છે, મહારાજ કે રામાનુજાચાર્ય વગેરેનો જે મત છે એમને માન્ય છે અને સંતોએ પણ એ જ વાતને માન્ય કરી. પણ મહારાજ કે મેં સાકાર વસ્તુ પસંદ કરી લીધી એ વાત સાચી, પણ તેમાં તમને એક પ્રશ્ન પૂછે છે, એમાં મહારાજ કે અમારો પ્રશ્ન છે, જે નિરાકાર એવું જે અક્ષર બ્રહ્મ તેથી પર ને સદા સાકાર એવા જે પુરુષોત્તમ ભગવાન તે પૃથ્વી પર પ્રગટ મળ્યા તે કેડે બ્રહ્મપુર તથા વૈકુંઠ શ્વેતદ્વીપ આદિ જે ભગવાનના ધામ તે ધામને દેખવાની જેને લાલચ રહે ત્યારે નિશ્ચય છે કે નથી. ગજબ મહારાજ પ્રશ્ન કર્યો, મારે કે નિરાકાર એવું જે અક્ષર બ્રહ્મ તેથી પર, ભક્તજનો અક્ષર બ્રહ્મના બે સ્વરૂપ સાકાર સ્વરૂપે ભગવાનને અખંડ ધારી રહ્યા છે આપણા મૂળ સંપ્રદાયનો મત, બાકી અનેક મત અલગ અલગ પડે છે પરંતુ આપણા મૂળ સંપ્રદાયનો મત આવો પડે છે કે અક્ષર બ્રહ્મ છે એ બે સ્વરૂપે છે, એક સ્વરૂપે કરી અને ભગવાનને ધારી રહ્યું મૂર્તિમંત સ્વરૂપે ધારી રહ્યું છે અને બીજા સ્વરૂપે બધાને ધારી રહ્યું છે તે સ્વરૂપી પણ બની શકે છે. એવું જે અક્ષર બ્રહ્મ છે એવું જે અક્ષર બ્રહ્મ, તેથી પર ને સદા સાકાર એવા જે પુરુષોત્તમ ભગવાન, અક્ષરથી પણ પર છે એવા જે સદા સાકાર પુરુષોત્તમ ભગવાન, તે પૃથ્વી પર પ્રગટ મળ્યા તે કેડે. એ ભગવાન અહીંયા પ્રગટ પૃથ્વી પર આવે ત્યાર પછી બ્રહ્મપુર, વૈકુંઠ, સ્વેદીપ એ આદિક જે ભગવાનના ધામ, તે ધામને દેખવાની જેને લાલચ રહે ત્યારે નિશ્ચય છે કે નથી. સર્વથી પર અક્ષર છે, અક્ષરથી પર પુરુષોત્તમ નારાયણ એ દેહકના પૃથ્વી પર આવે. પુરુષોત્તમ નારાયણ પ્રગટ મળ્યા, ખબર પડી કે આ ભગવાન છે. પછી એને ભગવાનના ધામ અક્ષરધામ, વૈકુંઠ, ગોલોક વગેરે જોવાની ઈચ્છા મનમાં રે રાખે તો એ નિશ્ચય છે કે નથી, એવો પ્રશ્ન છે. આવી જ વાત પ્રથમના નવમા વચનામૃતની અંદર પણ છે કે પ્રત્યક્ષ ભગવાનના દર્શન કરતો હોય, ભક્તિ કરતો હોય, પરંતુ તેમ છતાં એમ માને જ્યાં સુધી ગોલોક, વૈકુંઠ વગેરે ધામ, અક્ષરધામ વગેરે દેખાયા નથી અને ધામની અંદર આન્ય મૂર્તિના જ્યાં સુધી મને દર્શન નથી થયા ત્યાં સુધી મારો મોક્ષ નહીં થાય. મહારાજ કે આમ માનનારો હોય, મહારાજ કે એના મોઢાની તો વાતે ન સાંભળવી. અહીંયા પણ મહારાજ પ્રશ્ન કર્યો, મહારાજ કે એ બધા ધામ જોવાની ઈચ્છા રાખે એનો મારો નિશ્ચય છે કે નથી. પછી મુનિ બોલ્યા, જે ભગવાન મળ્યા પછી જેના મનમાં એમ રહેતું હોય છે જ્યારે અક્ષરાધિક ધામ દેખશું અથવા કોટી કોટી સૂર્યનો પ્રકાશ દેખશું ત્યારે આપણું કલ્યાણ થયું, એવી સમજણવાળાને તો યથાર્થ ભગવાન નિશ્ચય નથી. સંતો કે મહારાજ જેના મનમાં એમ રહે જ્યાં સુધી ધામના દર્શન નથી થયા, ધામની અંદર રહેનારા આ ભગવાન તે આપણને નથી દેખાયા ત્યાં સુધી આપણું કલ્યાણ નહીં થાય, આમ જે માને છે નિશ્ચય જ નથી. પછીજી મહારાજ બોલ્યા છે, એણે બ્રહ્મપુરાદિક ધામને તથા બ્રહ્મ સ્વરૂપને દેખ્યા ને લાલચ રાખી. બ્રહ્મપુરાદિક ધામ, ધામને જોવાની ઈચ્છા રાખી અને એની સાથે બ્રહ્મ સ્વરૂપ એટલે ત્યાં રહેલા અનંત મુક્ત એને જોવાની ઈચ્છા રાખી. એને શું એણે ઈચ્છા રાખી, એ તે શું એણે પાપ કર્યું છે નિશ્ચયની ના પાડો છો? એણે બીજું તો કાંઈ કર્યું નથી, નથી દારૂ પીધો, નથી માંસ ખાધું, નથી કોઈને ગાળ દીધી, નથી કોઈને થપાટ મારી. એણે તો ભગવાનના ધામના દર્શન કરવાની ઈચ્છા રાખી, ભગવાનના મુક્તોની દર્શન કરવાની ઈચ્છા રાખી, એમાં હું એને પાપ કર્યું તે તમે એમ કહી દો નિશ્ચય જ નથી. ભક્તો પહેલાં હું થોડું થોડું સમજાય, સ્પેશિયલ જનરલ સમજાય એટલે તમને ખબર પડે, નહીં આમાં તો તમને ઘેડ કોઈ રીતે બે એમ નથી. આ તો તાડપત્રી ઉપર ઇસ્ત્રી મારવા જેવી વાત છે, કઠણ કામ છે, પણ વાત બહુ મહત્વની છે. હું તમને પહેલાં આખો હળંગ આછો આછો સમજાય ને પછી ફરીને ટન મારશું એટલે તમને આપણે જાય કે આમ કહેવા મહારાજ માગે છે. મહારાજ કે એને એવું હું પાપ કર્યું, એને ભગવાનના ધામ જોવાની ઈચ્છા રાખી, મુક્તન જોવાની ઈચ્છા રાખી, એમાં એને એને નિશ્ચય નથી એમ તમે કેમ કહો છો? પછી મુનિ બોલ્યા છે, જેણે પ્રત્યક્ષ ભગવાન મળ્યા, પ્રત્યક્ષ પ્રમાણ ભગવાનના દર્શન કરીને કલ્યાણ માન્યું હોય તે બ્રહ્મપુર, ગોલોક આદિક જે ધામ છે તે પણ ભગવાનના છે, માટે તેની પણ અરુચિ શા સારું રાખે? પાછા મહારાજ એમ કીધું ને એટલે પછી સંતો પાછા પડ્યા. મહારાજ કહે એને ધામ જોવાની ઈચ્છા રાખી, એમાં તમે શું કામ કહો છો કે નિશ્ચય ને? તેલ વળી બીજા કોઈક સંતો બોલે, નહીં મહારાજ એ વાત તમારી સાચી છે, એણે ધામ જોવાની ઈચ્છા રાખી, મુક્ત જોવાની ઈચ્છા રાખી, એમાં એને ક્યાં પાપ કર્યું છે અને શું કામ અરુચિ રાખ્યું જોઈએ? દર્શન તાત કરે પણ ભગવાન વિને એને ઈચ્છે નહીં. પછી જ મહારાજ બોલ્યા છે, તે ધામ ને તે ધામને વિશે રહ્યા જે પાર છે તે તો ચૈતન્ય મૂર્તિ છે ને માયા પર છે, માટે એમાં શું દૂષણ છે જે એને ઈચ્છે નહીં? મારણ કે મહારાજ પણ એકલાને જોવાની ઈચ્છા ન રાખે, અરે ભગવાનના દર્શન થતા રાખે. મહારાજ કે કદાચ એકલા જોવાની ઈચ્છા રાખી તો શું વાંધો છે? કારણ કે ધામમાં જે મુક્તો રહેલા બધા ચૈતન્યની મૂર્તિ છે, તે માયાનો ભાગ નથી, બધું દિવ્ય દિવ્ય છે અને દિવ્ય વસ્તુને જોવાની ઈચ્છા રાખી તેમાં તમે નિશ્ચય કામ ઘટાડી નાખો, નિશ્ચયની તેમ કામ કહી દો છો? અને ભગવાન પૃથ્વી પર પ્રગટ પ્રમાણ બિરાજતા હોય ને ત્યાં જે સેવકો હોય તે પણ મરી જાય એવા હોય અને ઘર હોય તે પણ પડી જાય એવા હોય તે કેમ સમજો છો? મહારાજ કે તમે અક્ષરધામના મુક્તોને દર્શનની ના પાડો છો, અક્ષરધામના દર્શન ઈચ્છાને ના પાડો છો, તો પછી અહીંના જે ભગત હોય, અહીંના જે ઘર હોય, ધામ તો દિવ્ય છે, ઘર તો પડી જાય હોય, ઓલા તો અમર છે, આ તો બધા મરી જાય ભગત હોય, તો આના દર્શન ઈચ્છા રાખો છો? કેમણા ઘણા સમયથી દાદા ખાતેના દર્શન નથી થયા તો એના દર્શન ઈચ્છા રાખો છો? તો અક્ષરધામના મુક્તોના દર્શન ઈચ્છા રાખી અક્ષરધામમાં તમે શું વાંધો આવ્યો? પછી મુનિ બોલ્યા છે, એ ઘરને તો અમે બ્રહ્મપુરાદિક ધામ સમજીએ છીએ ને એ સેવકને તો બ્રહ્મરૂપ સમજીએ છીએ. પછીજી મહારાજ બોલ્યા છે, બ્રહ્મપુર અને બ્રહ્મપુરને વિશે રહ્યા છે ભગવાનના પાર્ષદ તે તો અખંડ છે અને અવિનાશી છે, તેને મૃત્યુલોકના નાશવંત એવા જે ઘર ને પાર્ષદ તે બે બરોબર કેમ કહો છો? પછી નિત્યાનંદ સ્વામી બોલ્યા છે, હે મહારાજ એનો ઉત્તર તો તમે કરો. મહારાજ વળે આશંકા કરી. મહારાજ કે તમે એમ કહો છો જે અહીં ઘર છે તો ધામરૂપ છે, ભક્ત છે, બધા મુક્ત રૂપ છે. મહારાજ કે તમે એમ કહો છો પણ આ જે બધા ભગત છે મરી જવા છે, આ ઘર તો પડી જવા છે, તો અક્ષરધામની આર્યની તુલના કેમ કરો છો, એ મુક્તોની સાથે કેમ તુલના કરો? પછી નિત્યાનંદ સ્વામી કંટાળ્યા. નિત્યાનંદ સ્વામીનો વિચાર થયો મહારાજ કાંઈ બહાર નીકળવા દે હે. અને મહારાજ કે મહારાજ હવે લાંબુ કરો, માં તમે જ ઉત્તર કરો, અમથી ઉત્તર થાય એવું લાગતું નથી. અને ભક્તો ઘણી વાર કહું છું મારને જ્ઞાનની ઊંચાઈ એટલી બધી છે, એટલી બધી છે એને કોઈ આંબી ન આગે. તમે વચનામૃત ખોલશો ને તો તમારા હૃદય હા પાડશે. પ્રથમનું 39મું 40મું અંત્યનું 10મું વગેરેની અંદર મોટા મોટા વિદ્વાનો પરોક્ષ આવીને બેઠા અને મહારાજ એને જે પ્રશ્ન પૂછે આટી ખવડાવીને ઓલા ઉત્તર આપવાના બદલે ઊભા થઈને ભગવભાઈ પગમાં જ મળે પડવા. અને મહારાજને કહે આપ તો સ્વયં સર્વેશ્વર છો, અનંત આત્માને તારવા માટે આવ્યા છો અને પોતે પુરુષોત્તમ છો, તમારો ઉત્તર તમારા પ્રશ્ન ઉત્તર આપી શકે બ્રહ્માંડમાં કોઈ દેખાતો નથી, માટે ઉત્તર આપવાના બદલે અમે તમારે શરણે થઈ જઈએ. નિત્યાનંદ સ્વામી જેવા મહારાજને કે મહારાજ તમે ઉત્તર કરો, આમાંથી અમને ઉત્તર થવું લાગતું નથી. હું પ્રશ્ન તો યાદ રહ્યો તમને, સામાન્ય પ્રશ્ન કે ભગવાનનો ભક્ત ભગવાન મળ્યા પછી અક્ષરધામ કે મુક્તને જોવાની ઈચ્છા રાખે કે નહીં, એટલો જ પ્રશ્ન છે. મુક્તો મહારાજને કે મહારાજ ન રાખે, અને રાખે તો એ નિશ્ચયમાં ફેર કહેવાય. મહારાજ કે ફેર કેમ કહેવાય, એ બધા તો દિવ્ય છે, તેમાં ઈચ્છા રાખી તેમાં હું ખોટું કર્યું? તમે આઈના ભગતના દર્શનની ઈચ્છા રાખો, આઈના ઘરના દર્શનની ઈચ્છા રાખો છો, આ બધું માઇક દેખાય છે, ઘર પડી જવા છે, ભગત મરી જવા છે, એના દર્શનની ઈચ્છા રાખતા હો તો અક્ષરધામ તો અજર અમર છે, નારાયણના મુક્તો પણ અજર અમર છે, તો એને જોવાની ઈચ્છા રાખી એમાં નિશ્ચય કેમ મટી ગયો? ઉત્તર આપો. સંતો ઘણી મહેનત કરી પણ ઉત્તર થઈ શક્યો, અને હવે મહારાજ ઉત્તર કરશે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાન જીવના કલ્યાણ અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે ત્યારે પોતાનું જે અક્ષરધામ અને ચૈત્યની મૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાના જે ઐશ્વર્ય તે સહિત જ પધારે છે, પણ એ બીજાના દેખ્યામાં આવે નહીં. અને જ્યારે કોઈક ભક્તને સમાધિને વિશે અલૌકિક દ્રષ્ટિ થાય છે ત્યારે તેને ભગવાનની મૂર્તિની વિશે કોટી કોટી સૂર્યના સરખો પ્રકાશ ભાસે છે, અને અક્ષરધામ પણ એ ભગવાનની મૂર્તિ ભેળું જ ભાસે છે. માટે એ સર્વે ભગવાન ભેળું જ છે, તોય પણ ભગવાન તે મનુષ્ય જે પોતાના ભક્ત હોય તેની સેવાને અંગીકાર કરે છે, અને પોતાના ભક્તના ગાર માટે અને પાણાના જે ઘર તેની વિશે બિરાજમાન રહે છે. અંતે ભક્ત ધૂપ દીપ અન્ન વસ્ત્રાદિક જે અર્પણ કરે છે તેને ભગવાન પ્રીતિએ કરીને અંગીકાર કરે છે, તે એ મનુષ્ય સેવક છે, તેને દિવ્યરૂપ પાર્ષદ ભેળા ભેળવવા વાસ્તે કરે છે. અને જે ભક્તજન જે જે વસ્તુ ભગવાન અર્પણ કરે છે તે તે વસ્તુ ભગવાનના ધામને વિશે દિવ્યરૂપ થાય છે, અને એ ભક્ત દિવ્યરૂપ થાય તેને પામે છે. માટે એવું અચળ અખંડ સુખ ભક્તજનને પમાડવાને અર્થે ભગવાન જે તે મનુષ્ય એવા જે પોતાના ભક્તજન તેની સર્વે સેવા અંગીકાર કરે છે. માટે ભગવાનના ભક્તને ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત પૃથ્વી પર બિરાજમાન છે એમ સમજવું, અને બીજા આગળ પણ એવી જ વાર્તા કરવી. મહારાજ મૂળ મુદ્દા પર લાવ્યા વાતને, શું કામ ભક્તને અક્ષરધામને જોવાની અપેક્ષાઓ ન રાખવી જોઈએ? મહારાજ કે પૃથ્વી પર અમે જયારે આવીએ ત્યારે અમારો મહિમા સમજાય છે, પણ અમારી સાથે ઓલો કાફલાનો મહિમા સમજાતો નથી. મહારાજ કે ભલામણ અમે જયારે આવ્યા હોય, વડાપ્રધાન જયારે મુલાકાત નીકળે ત્યારે વડાપ્રધાનની સાથે આવનારા કોઈ સામાન્ય ન હોય, એની સાથે આવેલો કાફલો પણ એક એક આખા આખા ખાતાને સંભાળનારો હોય, સંસદ સભ્ય હોય, અને આગળ આગળ કામ કરનારા કે ગામના ત્રણ ફેરી ચૂંટણીમાં હારી ગયેલા હારી જનારો સરપંચ ન હોય, સમજાય? એને અરે કાફલો પણ મજબૂત હોય, એને જોવાની ઈચ્છા રાખી એનો મતલબ એમ થયો પૃથ્વી પર ભગવાન જ આવ્યા છે, પણ ભગવાનની સાથે બીજા કોઈ મુક્ત સમુદાય કે અક્ષરધામ નથી આવ્યું એવું એના મનમાં ઊંડે રહે છે, મારે કે એની ખોટ છે. એને એમ જ સમજવું જોઈએ મારે અક્ષરધામ હવે જોવાની જરૂર નથી, મહારાજ પોતે આ પૃથ્વી પર પધાર્યા છે, ધારી બધા હશે જ. આ પ્રાર્થના મારીને કરાય કે મહારાજ આ બધામાંથી મને ખબર છે આમાંથી કોઈ અક્ષર મુક્ત હશે, સ્વયં અક્ષરધામ આવ્યા વગેરે અગિયાર વગેરે વગેરે આવ્યા છે, આમ ઈ દેખાડો આમાં કોણ મૂળ અક્ષર છે અને કોણ અક્ષર મુક્ત છે તો વાંધો નહીં, પણ આમાંથી એની દિવ્યતા ન દેખાણી અને સીધો અક્ષરધામમાં ગયો. માટે મહારાજ કે નિશ્ચયમાં એટલે કચાશ કહેવાય. એટલા માટે કચાશ એના મનમાં ઊંડે ઊંડે એવું પણ છે કે જ્યાં સુધી અક્ષરધામ ન દેખાય ને અક્ષરધામમાં બેઠેલા આ પુરુષોત્તમ ન જોઈએ ત્યાં સુધી મોક્ષ નહીં થાય. એનો મતલબ હજુ પુરુષોત્તમ નારાયણમાં પણ સંશય છે કે આ દેખાય તો છે અક્ષરધામમાં દેખાય ને તો આને ભગવાન માનું, મહારાજ કે એની અંદર એક ખોટ છે, ભગવાન પુરુષોત્તમ જયારે પધારે ત્યારે એની સાથે અક્ષરધામના મહાન મુક્ત આત્માઓ પણ આવે. મહારાજ જો ને એકવાર જૂનાગઢ આવ્યા હતા ને, બધા ગિરનાર ચડવા ગયા. તમે કેટલા જણા ગયા ઉશાંગળી કરો, ગિરનાર કેટલા ચડી આવ્યા? ગિરનાર ઉપર ચડ્યા એટલે ઉશાંગળી કરો, ઉપર જઈ આવ્યો હોય ઘણા જઈ આવ્યા. તો બધા ગિરનાર ચડવા ગયા, નાજા જોગ્યા, નાજા જોગ્યા હતા, નાજા જોગ્યા એ બરાબર ઊંઘી ગયા. ઓલા બધા વૈયા ગયા અને પછી નાજા જોગ્યા જાગ્યા. ઓલા સંઘ પાછો આવ્યો ને ત્યારે અને જરા ખરખરો મળ્યા કરો. મારે કે શાનો ખરખરો? મારે ને કે મહારાજ, મારે ગિરનાર ઉપર જવું હતું દત્તાત્રેયની ટૂંક સુધી, દત્તાત્રેય નારાયણના ચરણારીના દર્શન કરવા. આ કોઈ મને જગાડ્યો નહીં, હું તો રહ્યો અને મને દત્તાત્રેય નારાયણના ચરણારીના દર્શન ન થયા. ત્યારે મહારાજ કે તમારે દત્તાત્રેયના ચરણારીના દર્શન કરવા છે કે મૂર્તિમાન દત્તાત્રેયના દર્શન કરવા છે? મારે કે મહારાજ મૂર્તિમાન મળો તો કામ ચરણારીના દર્શન કરવા જોઈએ. અને ત્યારે મારા સભાની અંદર સામો જઈને મહારાજ કે આ પરમ શામળિયા ચૈત્યાનંદ સ્વામી, આ શામળિયા ચૈત્યાનંદ સ્વામી એ દત્તાત્રેયનો અવતાર છે, કરો એના દર્શન લો. અને જ્યાં સ્વામીને સામે જોઈએ ને ત્યાં તો દત્તાત્રેય સ્વરૂપે શામળિયા ચૈત્યાનંદ સ્વામીએ દર્શન આપ્યા છે. માટે મહારાજ કહે કે એ દૂર ન જાય. અક્ષરધામ યાદ રાખ, અક્ષરધામના દર્શન કરવા છે. ત્યાં મહારાજ બિરાજમાન દર્શન કરે, એની દ્રષ્ટિ બહુ લાંબી થઈ, બાહ્ય દ્રષ્ટિ થઈ ગઈ. અહીંયા સામે જ બધું બેઠું છે એને દેખાણો નહીં. અને મહારાજે સારંગપુરના દશમા વચનામૃતમાં વાત લખી, મારે કે બાહ્ય દ્રષ્ટિવાળાની દ્રષ્ટિએ તો અક્ષરધામ બહુ જ છેટું છે, અંતરદ્રષ્ટિવાળાની દ્રષ્ટિએ તો એક લેશ માત્ર અક્ષરધામ દૂર નથી. મહારાજ કે એટલું બધું લાભ હું કામ થવું જોઈએ? અહીંયા જ બધું બેઠું છે. મહારાજ કે અમારા જોગે કરીને આ જગતના આ ઘર માટીના છે એ જો દિવ્ય બની ગયા હોય તો અમારે આરે આવેલો કાફલો કોઈ દી સામાન્ય ન હોય. એની અંદર અક્ષરધામી આવી જાય, અક્ષરધામનો મુક્ત આવી જાય, આના દર્શન કરો, બધાના દર્શન આવી જાય, તમારે કશું બાકી રહે નહીં. અને પછી સંતો ભક્તો બધા ખૂબ રાજી થયા. મારણ કે મહારાજ આપ યથાર્થ ઉત્તર કર્યો. અને ત્યાં તો કંઈકને મૂળ અક્ષર સ્વરૂપે સંતો દેખાવા મળ્યા, કંઈકને મુક્ત અક્ષરધામના મુક્ત સ્વરૂપે દર્શન થવા મળ્યા છે, કંઈકને અવતાર સ્વરૂપે દર્શન થવા મળ્યા છે. મહારાજો ને અમદાવાદ ગયા ત્યારે પેલા બૌદ્ધ સંપ્રદાયના કેટલાક આશ્રિત આવ્યા અને પૂછવા માંડ્યા મહારાજને કે તમે બુદ્ધ અવતાર છો? મહારાજ કે ના ના, અમે ક્યાં બુદ્ધ અવતાર છીએ. અરે ઘણા બધા લોકો કે તમે બુદ્ધ અવતાર છો. મહારાજ કે અમે બુદ્ધ અવતાર નથી. બોલતા મારા સંતોની મોટી સભા ભરાઈને બેઠી 500 સંતો. મહારાજ કે બુદ્ધ અવતાર તો આ બધાય છે. અને આમ જ્યાં મહારાજે હાથ કર્યો અને પેલા બધા જે સભાની સામે જોઈને તો 500 બુદ્ધ અવતાર બેઠેલા દેખાણા, એક એક સંત બુદ્ધ અવતાર દેખાણા છે. માટે મહારાજ કહી રહ્યા કે ક્યારે પણ સંકલ્પ ન કરવો કે મને અક્ષરધામ દેખાય તો જ મારી મુક્તિ થાય. મહારાજ કે બધો કાફલો મારી સાથે જ છે એમ મહારાજ કે સમજે અને કોઈ દી સંકલ્પ થાય નહીં, નિશ્ચયમાં પણ કોઈ દી ડગમગાટ થાય નહીં. વચનામૃતમ 71.